समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार द्रव्यानु योग नो सर्वश्रेष्ठ ग्रंथ परम आगम अशरीरी थवानू शास्त्र अने तेना उपर रचायेली अनेक टीकाओ पैकी आत्मख्याति टीका जे सर्वश्रेष्ठ छे अमृतचंद्राचार्य भगवाने एनी रचना करी छे ए तथा आ समयसार तथा आत्मख्याति टीका उपर पूज्य गुरुदेव कांजी स्वामीना आध्यात्मिक प्रवचनो आ बधानो आधार लईने आपणे समयसारनो स्वाध्याय करी रह्या छीए। એમાં નિર્જરા અધિકાર ચાલે છે। નિર્જરા અધિકારમાં ગાથા 208 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે। 208મી ગાથામાં એ વાત કરી કે જો આ પરિગ્રહ મારો બને, આ પરિગ્રહ મારો થાય તો એ પરિગ્રહ અજીવ હોવાને કારણે હું અજીવપણાને પામું, પણ હું તો જ્ઞાતા છું, હું તો ચેતન ભગવાન આત્મા છું, તેથી એ પરિગ્રહ મારો નથી અને એમ હું એ પરદ્રવ્યને પરિગ્રહને ત્યાગું છું, એનો હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ રહીશ, પરદ્રવ્યને હું નહીં પરિગ્રહું। અને એના ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો। છેલ્લે એ વાત પણ આવી, ક્રમબદ્ધ પર્યાયની વાત પણ આવી કે સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, આત્મા તરફ જ રહે છે, અને જેને અનુભૂતિ થઈ છે એને જ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે। માત્ર આ કંઈ શબ્દોમાં કે તર્ક દ્વારા સમજવાની વસ્તુ નથી। શબ્દો દ્વારા આપણે જે સમજીએ, તર્ક દ્વારા વધારે સમજીએ, પણ એટલા માત્રથી કામ નહીં થાય। પછી આગળ વધીને જે વાત જિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે એ વાતને આપણે આત્મસાત કરીને એ પ્રમાણે પ્રયોગ કરવાનો રહેશે, એટલે કે સ્વરૂપની અનુભૂતિ કરવાની રહેશે, અને એમ થતાં એક વખત સ્વરૂપનો અનુભવ થતાં દ્રષ્ટિ આત્મા તરફ રહેશે અને પછી જે નિર્ણય થશે એ અનુભવ સહિતનો નિર્ણય થશે કે સ્વ શું છે, પર શું છે, અને આ સ્વ અને પરની પર્યાયો જે બદલાઈ રહી છે એક પછી એક, એ કઈ રીતે ક્રમમાં છે, ત્યાં અવકાશ નથી, ત્યાં ફેરફાર કરી શકાય તેમ નથી, એ બધું વ્યવસ્થિત છે, ક્રમબદ્ધ છે, અને આવો ક્રમબદ્ધનો નિર્ણય પાકો થાય છે। પણ પહેલા તર્ક દ્વારા સમજવાથી ક્રમબદ્ધનો નિર્ણય થાય છે। સર્વજ્ઞતા છે તો ક્રમબદ્ધ હોવું જ જોઈએ, અને ક્રમબદ્ધ છે તો પછી અકર્તા ભાવનો નિર્ણય થાય છે કે તો પછી મારે આમાં શું કરવાનું રહ્યું। વધુ જ વ્યવસ્થિત ક્રમબદ્ધ થાય છે તો પછી મારે આમાં ક્યાંય કાંઈ કરવા પણ રહેતું જ નથી, એટલે એમ એની દ્રષ્ટિ આત્મા તરફ જાય છે અને એ આત્મામાં ઉગ્રતા કરી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી અને સ્વરૂપની અનુભૂતિ કરે છે, એમ એને સમ્યક દર્શન થાય છે। અને સમ્યક દર્શન થયા પછીથી જે ક્રમબદ્ધનો નિર્ણય થયો હતો, જે અકર્તા ભાવનો નિર્ણય થયો હતો, જે સ્વ અને પરનું ભેદ જ્ઞાન થયું હતું, આ બધું સહજ સમ્યક થઈ જાય છે પછી એમાં કોઈ શંકા કે આશંકાને સ્થાન રહેતું નથી અને આવો જ મોક્ષનો માર્ગ છે. એટલે અહીંયા નિર્જરા અધિકારમાં પરિગ્રહને ત્યાગવાની વાત કરી. તો પરિગ્રહ કઈ રીતે ત્યાગી શકાય, પરિગ્રહ કઈ રીતે છૂટે? તો કે હું ભગવાન આત્મા જ્ઞાયક છું એવો જેને અનુભવ થાય છે એને એ સહજ છે કે બીજું ક્યાં કાંઈ મારું છે. અને જો બીજું મારું છે એવો જો હું અઠાગ્રહ કરવા જઉં તો એમાં મારે તો કે જે બીજું જે કંઈ છે એ પ્રમાણે એ રીતે પરિણમવાનો પ્રસંગ આવે. જો જળને હું મારું માનું, જળ મારો પરિગ્રહ છે એમ માનું, તો મને એ જળ પણ થાય. હું પરદ્રવ્યને મારું માનીશ તો એવા પરદ્રવ્ય રૂપે પરિણમતા મને અજીવપણું આવે, એટલે એ પરદ્રવ્ય મારું નથી, એ કોઈ મારો પરિગ્રહ નથી. હવે આ રીતે મારો નિશ્ચય છે એમ કહી અને કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 209 કહે છે. ગાથા 209. છિદ્યતા વા વિદ્યતા વા નિયતા વાથ વા યાતુ વિપ્રલયમ યસ્માત તસ્માત ગચ્છતુ તથાપી ખલુ ન પરિગ્રહો મમ. ગુજરાતીમાં ગાથા લઈએ. છેદાવ વા ભેદાવ, કોઈ લઈ જાઓ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાઓ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ગમે તે થાવ પણ એ પરિગ્રહ મારો નથી. એ છેદાઈ જાઓ કે ભેદાઈ જાઓ, એ નષ્ટ થઈ જાઓ, કોઈ લઈ જાઓ, ગમે તે રીતે થાવ, પણ એ પરિગ્રહ મારો નથી. અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે છિદ્યતા વા વિદ્યતા વા નિયતા વા અથવા વિપ્રલયમ યાતુ, છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ, તસ્માત ગચ્છતુ તથાપી ખલુ પરિગ્રહ મમન, અથવા તો ગમે તે રીતે જાઓ તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. આ બધો પરિગ્રહ મારો નથી, એનું જે થવું હોય તે થાય, તેથી મને કાંઈ સુખ કે દુઃખની લાગણી થતી નથી, મને કાંઈ રંજ થતો નથી, મને કાંઈ આનંદ થતો નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે પરદ્રવ્ય છેદાઓ અથવા ભેદાઓ અથવા કોઈ તેને લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા ગમે તે રીતે જાઓ, પણ એ બધું પરદ્રવ્ય તે પરદ્રવ્ય છે એ મારું નથી, એટલે હું તો કાંઈ એને ગ્રહવા વાળો નથી. પરદ્રવ્ય મારું સ્વ નથી, એનું ગમે તે થાય તે છતાં એને હું ગ્રહવા વાળો નથી, એ મારું સ્વ નથી, હું પરદ્રવ્યનો સ્વામી નથી. પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું પરદ્રવ્યનો સ્વામી નથી, હું તો મારો જ સ્વામી છું. હું જ મારું સ્વ છું અને એ જ રીતે હું જ મારો સ્વામી છું. મારું સ્વ છે તેનો હું સ્વામી છું. મારું સ્વ તો ત્રિકાળ જ્ઞાયક તત્વ છે, એનો જ હું સ્વામી છું. હું માત્ર જ્ઞાયક છું, હું માત્ર જાણવા વાળો છું, પરદ્રવ્યનો સ્વામી નથી. પરદ્રવ્યનું સ્વામી પરદ્રવ્ય જ છે, માટે એ પરદ્રવ્ય છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા તો કોઈ એને લઈ જાઓ અથવા કોઈ રીતે એનો નાશ થાય કે ગમે તે રીતે થાવ, તો પણ હું પરદ્રવ્યને ગ્રહણ નહીં કરું, હું પરદ્રવ્યને પરિગ્રહતો નથી, કારણ કે પરદ્રવ્ય મારું નથી, એ મારું સ્વ નથી, એવા પરદ્રવ્યનો સ્વામી પરદ્રવ્ય પોતે જ છે, હું તો મારા સ્વનો જ સ્વામી છું. એમ હું જાણું છું, એમ હું જાણું છું. એટલે કોણ જાણે છે? આ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જાણે છે, એનો આ નિર્ણય છે, એનો આ નિર્ધાર છે. એટલે શરૂઆતમાં ગાથાની પહેલા જ કહ્યું ને કે વળી આ મારો નિશ્ચય છે. કેવો મારો નિશ્ચય છે? કે પરદ્રવ્યનું ગમે તે થાય તે છતાં હું એને નહીં ગ્રહું, હું એનો સ્વામી નથી. અને સાથે હું કોનો સ્વામી છું? તો કે હું મારું જે સ્વ છે, મારો જ્ઞાયક સ્વભાવ છે, એનો જ સ્વામી છું. એમ નાસ્તિથિ અને અસ્તિથિ બંને રીતે વાત સમજાવી. ભાવાર્થમાં કહે છે કે જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા સુધરવાનો હર્ષ વિષાદ હોતો નથી. પરદ્રવ્યો બગડે કે સુધરે, બગડે એનાથી વિષાદ નથી થતો, સુધરે એનાથી હર્ષ નથી થતો. કે પરદ્રવ્ય પરદ્રવ્યમાં રહેવું, પરદ્રવ્યનો સ્વામી પરદ્રવ્ય છે, એનાથી ભિન્ન હું જુદો ભગવાન આત્મા નાયક છું, એવી જ્ઞાનીની ધર્મીની દ્રષ્ટિ હોય છે, એવી એની શ્રદ્ધા હોય છે, એ શ્રદ્ધા અનુભવ સહિત હોય છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7, અહીંયા પાના નંબર 251 ઉપર, ગાથા 209 ટીકા ઉપરનું પ્રવચન, એમાં શરૂઆતમાં જ કહે છે કે હું તો અતિન્દ્રિય જ્ઞાન અને આનંદથી પૂર્ણ ભરેલો શાશ્વત શુદ્ધ ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી પ્રભુ આત્મા છું. એવી જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની છે, તે ધર્મી છે. પોતે ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્મા છે, અને એ પણ કેવો? શાશ્વત સુખથી, શાશ્વત આનંદથી ભરેલો. અને એ સુખ અને આનંદનો અનુભવ પણ કઈ રીતે થાય? તો કે જેને અતિન્દ્રિયપણે એ અનુભવમાં આવે છે, એવો ભગવાન આત્મા છું. આવી જેને દ્રઢ માન્યતા, શ્રદ્ધા, વિશ્વાસ છે, અને એમ જ એની અંતરમાં દ્રષ્ટિ થઈ છે, એ જ્ઞાની, એ ધર્મી છે, એ મોક્ષ માર્ગમાં છે. નિજ આત્મદ્રવ્યમાં જ અહમ બુદ્ધિ હોવાથી આ પોતાનું દ્રવ્ય છે, શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક એવો ભગવાન આત્મા પોતે છે, એમ અહમ બુદ્ધિ. પર તરીકે અહમ બુદ્ધિ નહીં, આ હું મનુષ્ય છું, આ હું રમેશ છું, એમ અહમ બુદ્ધિ નહીં, પરંતુ હું શુદ્ધ આત્મા છું એમ અહમ બુદ્ધિ. નિજ આત્મદ્રવ્યમાં જ અહમ બુદ્ધિ હોવાથી ધર્મીને પરદ્રવ્યમાંથી અહમ બુદ્ધિ છૂટી ગઈ છે. ધર્મી જીવ કહે છે કે પરદ્રવ્ય છેદાવ તો છેદાવ, મને શું છે? મારાથી ભિન્ન પરદ્રવ્ય, આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ છેદાઈ જાય તો પણ મને કાંઈ નથી, કેમ કે તે મારી કોઈ ચીજ નથી, એ મારી કોઈ સંબંધી વસ્તુ નથી, એ મારું કાંઈ નથી. આ શરીરના ટુકડે ટુકડા થઈ જાય તો પણ મને કાંઈ નથી, કેમ કે તે મારી ચીજ નથી. આ શરીર આદિ તો જળ, અજીર, ધૂળ, માટી છે, એ ક્યાં આત્મા છે? આમ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શરીર જળ ધૂળ માટી છે, પણ ક્યારે? જીવ ચાલ્યો જાય ત્યારે ને? જીવ ચાલ્યો ગયા પછીથી શરીરને આપણે માટી કહીએ? ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. શરીર અત્યારે પણ જળ માટી છે. શરીર પૂદગળ છે, એ શરીર દરેક સમયે પૂદગળ છે તો પૂદગળ જ છે, એની સાથે જીવ રહ્યો છે ત્યારે પણ એ તો પૂદગળ જ છે. જીવ ચાલ્યો જાય ત્યારે જળ છે, અને જીવ એની સાથે છે ત્યારે પણ એ જળ જ છે. એટલે અત્યારે પણ તે જળ છે, માટી જ છે. વળી અત્યારે જે અંદરમાં, એટલે કે એની સાથે જે રહ્યો છે, એવો ભગવાન આત્મા છે, એ ચેતન છે, અને એને પરનું લક્ષ્ય કરતા જે દયાદાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના શુભ ભાવ થાય છે, એવા પરિણામ થાય છે, કે હિંસા, ચોરી, જુઠ્ઠું એવા અશુભ પરિણામ થાય છે, એ બધા પરિણામ પણ જળ છે અને એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું અને એ જ મારી ચીજ છે એવું માનનારને મિથ્યાત્વનો નાશ થાય છે. 252માં પાના ઉપર આ વાત કરી એટલે કે છે, પ્રશ્ન કર્યો કે આ બધું સાંભળીને અમારે હવે છેવટે કરવું શું? આ બધું આપ જે રીતે કહો છો એ રીતે સાંભળ્યું, પણ હવે એમાં કઈ કરવાની વાત તો આવી નહીં, અમારે હવે શું કરવું? ગુરુદેવ કહે છે કે ભાઈ, આ કરવું કે હું શરીર અને રાગથી ભિન્ન, શરીર અને રાગથી ભિન્ન. જો શરીરથી ભિન્ન તો વાત બરાબર છે, એ તો બીજા કેટલાય સંતો કહેતા હશે, પણ અહીંયા તો વાત રાગથી પણ ભિન્ન. શુભાશુભ ભાવ પણ મારો નથી, પરના લક્ષ્ય થતા વિકલ્પો પણ મારા નથી. જ્યાં મારો ઉપયોગ સ્વમાંથી ખસ્યો અને પર તરફ વળ્યો, અને જે કંઈ ભાવ છે, જે કંઈ વિકલ્પ છે, એમાંનું કંઈ મારું નથી. આ વાતને પહેલા પકડવાની છે, એ વાતને સમજવાની છે. અહીંયા તો ગુરુદેવને બધું સહજ હતું, એટલે આ પર પદાર્થો અને શરીરથી ભિન્ન કહેતાની સાથે આ વાત પણ આવી જાય કે રાગથી પણ ભિન્ન. એ બધાથી તો ભિન્ન છે જ, એ તો દેખીતું દેખાય છે, પણ રાગથી પણ ભિન્ન, એ વાત તો દરેક વખતે ગુરુદેવને હોય જ. ગુરુદેવ કહે છે કે આ કરવા જેવું છે કે હું શરીર અને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્મદ્રવ્ય છું એવો સ્વીકાર કરવો, અને એમ સ્વીકારી અને અટકી જવું એમ નહીં, એમ સ્વીકાર કરી અને એનું લક્ષ કરી અને એની અનુભૂતિ કરવી. હું શરીર અને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્મદ્રવ્ય છું એમ સ્વીકારી તેનું લક્ષ કરીને પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરવું, કેમ કે સમ્યક દર્શન વિના ક્યારેય સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હોતા નથી. એટલે કે સંકિત પ્રગટ થતા સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા, સમ્યક માન્યતા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હોય છે. શુદ્ધ ચિદાનંદમય સ્વદ્રવ્ય જ મારું છે અને આ શરીર આદિ અને રાગ આદિ મારા નથી, આમ શ્રદ્ધા જ્ઞાન કરવા. આ કરવાનું બધું સાંભળીને અમારે શું કરવું? તો ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું, એટલે કે સંકિત પ્રગટ કરવું. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે, જુઓ નવ તત્વ છે ને, જીવ તત્વ પણ છે અને અજીવ તત્વ પણ છે. તો અજીવ તત્વ એ પોતાનું એટલે જીવનું કઈ રીતે હોય? બે તત્વ જુદા છે ને, નવ તત્વ છે તો નવ તત્વમાં જીવ અને અજીવ બે તત્વ જુદા બતાવ્યા છે, તો એ અજીવ તત્વ જીવનું કઈ રીતે હોય, જીવનું કેવી રીતે થયું? વળી બીજા પણ તત્વોનો વિચાર કરીએ કે અંદર જે પુણ્ય પાપના ભાવ છે એ આશ્રવ તત્વ છે ને, પુણ્ય અને પાપ એ પણ તત્વ છે ને, આશ્રવ છે, બંધ છે. તો એમાં આ જીવ તત્વ એનાથી જુદું છે તો જ નવ તત્વ રહે છે. તો એમાં આ જીવ તત્વમાં પુણ્યને પાપને ભેળવી દઈએ કે આશ્રવને ભેળવી દઈએ કે બંધને ભેળવી દઈએ તો પછી નવ તત્વ રીતે રહેશે જ નહીં. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, જે પુણ્ય પાપના ભાવ છે તે આશ્રવ તત્વ છે, તો તે આશ્રવ તત્વ એ જીવનું કેવી રીતે થયું? જો જીવનું હોત તો એમાં જુદું નવ તત્વમાં એને પાડ્યું ન હોત. જીવ કરતા એ જુદું તત્વ સમજાવ્યું છે અને એમ નવ તત્વ થાય છે, તો પછી એ આશ્રવ તત્વ, એ પુણ્ય પાપના ભાવ, એ જીવના ક્યાંથી થયા? જો એ પોતાનું જીવનું થાય કે જીવનું હોય તો પછી એ ભિન્ન ભિન્ન રહેશે નહીં, એ નવ તત્વ રહેશે નહીં. એટલે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, આ બધા તત્વ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે, અને બધા જુદા જુદા ભિન્ન ભિન્ન છે ત્યારે એ નવ તત્વ થાય છે. એટલે એ જીવ તત્વમાં અજીવ તત્વ પણ સમાતું નથી, ને જીવ તત્વમાં આશ્રવ અને બંધ પણ થતા નથી, સમાતા નથી, આવતા નથી, હોતા નથી, એટલે એ બધા તત્વ જુદા છે. હવે એ રીતે વિચાર કરીએ તો આ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે, એમાં અજીવ તત્વ હોય નહીં, અજીવનો પરિગ્રહ એને હોય નહીં. અને આ પુણ્ય પાપના ભાવ જે આશ્રવ છે એનો પણ એમાં સમાવેશ થાય નહીં, એ એનું હોય નહીં. એટલે કે જીવને પરદ્રવ્ય કે શુભાશુભ ભાવનો પરિગ્રહ હોઈ શકે નહીં, હોય નહીં, એ એનાથી જુદું છે. ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે ને, સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે, એવો અનંત ગુણનું ધામ, અનંત ગુણનું ગોદામ પ્રભુ આત્મા છે. ગરમીની દ્રષ્ટિ આવા આત્મ સ્વરૂપ પ્રતિ ઝૂકેલી છે અને તે કહે છે કે આ બધા પરદ્રવ્ય છે, એ પરદ્રવ્ય છેદાવ તો છેદાવ, ભેદાવ તો ભેદાવ, એ નષ્ટ થાવ તો ભલે નષ્ટ થાવ, એથી મને કાંઈ નથી, કેમ કે એ મારાથી તદ્દન જુદા છે. જીવથી એ બધા જુદા છે એટલે જીવને એની સાથે કાંઈ સંબંધ નથી. આવી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો, આ તો મુનિની વાત છે. પાણા નંબર 253 ઉપર પ્રશ્ન છે કે આ તો મુનિને હોય, મુનિની વાત છે. ઋદે કહે છે કે ભાઈ આ તો સમકીતીનો અભિપ્રાય છે, મુનિની તો શું વાત કરવી. મુનિ તો સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા હોય છે, દિવસમાં હજારો વાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એમની તો શું વાત કરવી. સમ્યક દર્શન સહિત એમને તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ હોય છે, એની તો શું વાત. આ તો સમકીતીનો જે અભિપ્રાય છે એ અહીંયા દર્શાવ્યો છે. આ તો સમકીતી આમ માને છે એ વાત છે. રાગનો એક કણ અને રજકણ પણ મારો છે એમ જે માને છે તે મૂંડ છે, અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. જે સમકીતી છે એ એમ માને છે કે ન તો રજકણ પૂતગળ કોઈ પણ પ્રકારે મારું છે, પરદ્રવ્ય મારું નથી, અને ન તો કોઈ રાગનો અંશ પણ મારો છે, એટલે કે રાગ પણ મારો નથી, એમ સમ્યક દ્રષ્ટિની વાત છે. બાકી તો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીને તો એ પરદ્રવ્ય પણ પોતાનું લાગે છે અને રાગ પણ એને તો એનો પોતાનો લાગે છે. એને તો જૈન ધર્મની ખબર નથી. વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે જે કહ્યું છે એની મિથ્યાદ્રષ્ટિને તો ખબર જ નથી. વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે આ કહ્યું છે કે ધર્મી સમકીતી જીવ પરદ્રવ્ય શરીર ધન લક્ષ્મી કુટુંબ આદિ છેદાઈ જાય તો પણ તે મારા છે એમ માને નહીં, અનુભવે નહીં, અને સમ્યક દ્રષ્ટિને પણ એ જ અભિપ્રાય હોય છે. એને એવો અભિપ્રાય છે કે એક જ્ઞાયક જ મારું સ્વદ્રવ્ય છે અને એમ જ એને અનુભવ છે. પ્રભુ તને જો ધર્મ થાય ને કર્મની નિજરા થાય તો તે ક્યારે થાય અને કયા પ્રકારે થાય, તો કહે છે કે જ્યારે તારી ચીજમાં અખંડ એક જ્ઞાયક સ્વભાવમાં તારી દ્રષ્ટિ પડી હોય ત્યારે. તારી ચીજમાં તને રુચિ હોય એનું મહાત્મા આવ્યું હોય અને અખંડ એક જ્ઞાયક સ્વભાવમાં જ તારી દ્રષ્ટિ પડી હોય ત્યારે તને કર્મની નિજરા થાય, ત્યારે તને ધર્મ થાય. આ શરીર આદિ અને રાગાદિથી હું ભિન્ન છું એવી ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ થાય ત્યારે તને નિર્જરા થાય. ભાઈ આવી ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિમાં એ રાગ પણ આવતો નથી અને શરીર પણ આવતું નથી, એ રાગનો કે શરીરનો અનુભવ એમાં હોતો નથી. ભગવાન આત્માનો એમાં અનુભવ છે, આનંદનો અનુભવ છે, શાંતિનો અનુભવ છે, સુખનો અનુભવ છે. એટલે એ અનુભૂતિ તો રાગ અને શરીરથી ભિન્ન છે, જુદી છે. આવો મોક્ષનો માર્ગ છે. અહીંયા નિજરા અધિકાર છે અને આ ગાથા અને વાત સમજાવતા ગુરુદેવ આગળ 254માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે નિજરા એટલે કે ધર્મ એ ધર્મ કોને થાય? નિજરા એ જ ધર્મ છે, અને એ નિજરા સંવર સહિત હોય, અને એ નિજરા એટલે કે કર્મ રહિત થવું, મલિનતા અશુદ્ધિનો નાશ થવો, એનો ક્ષય થવો, એ નિજરા એ ધર્મ છે. એ કોને થાય અને કેવી રીતે થાય? તો કે જેણે અંતરમાં હું જ્ઞાન આનંદ મૂર્તિ પ્રભુ આત્મા છું એવી દ્રષ્ટિ કરી છે, પોતાના સ્વરૂપનું મહાત્મ લાવીને પોતે સિદ્ધ સમાન શુદ્ધ જ્ઞાયક છે, ભગવાન આત્મા છે, બીજું કાંઈ નથી, વર્તમાન પર્યાય તરફથી લક્ષ ને પલટીને પોતાના ધ્રુવ સ્વભાવ તરફ જે લઈ ગયો છે, અને એને અંતરમાં એવી શ્રદ્ધા થઈ છે અને એવી એકાગ્રતા થઈ છે, એને એવી દ્રષ્ટિ કરી છે, એને નિજરા થાય છે. જેણે અંતરમાં હું જ્ઞાન આનંદ મૂર્તિ પ્રભુ આત્મા છું એવી દ્રષ્ટિ કરી છે તેને નિજરા થાય છે, તેને ધર્મ થાય છે. અને એમ થાય ત્યારે પરદ્રવ્યો છેદાઓ કે ભેદાઓ તે મારી ચીજ નથી, કે એના કારણે થાય છે. પરદ્રવ્યનું જે કંઈ થાય છે, પરદ્રવ્યનું પરિણમન જે રીતે થાય છે, કે એના કારણે, એની રીતે, એના સ્વભાવને કારણે, એના ગુણને કારણે થાય છે, એનું છેદાવું કે ભેદાવું, એનું નષ્ટ થવું, એ બધું એના કારણે છે. જો કોઈ દ્રવ્ય નષ્ટ થતું નથી, પણ નષ્ટ થતું દેખાય છે, જે માત્ર દેખાય છે તે હોતું નથી. સૂક્ષ્મતાથી જો એનું જ્ઞાન કરવામાં આવે તો ખ્યાલ આવે કે કોઈ પણ દ્રવ્ય નાશ તો પામતું જ નથી, માત્ર રૂપાંતર થાય છે. રૂપાંતર થાય એથી કંઈ નાશ પામ્યું છે એમ નથી. પાણીની વરાળ થાય એટલે કંઈ પાણી નાશ પામે છે એમ નથી. એટલે કોઈ પણ દ્રવ્ય છે એ તો એમને એમ રહે છે, માત્ર એની પર્યાય બદલાય છે. અને પર્યાય બદલાય છે એને આપણે ઉપચારથી એમ કહીએ કે એમાં ફેરફાર આવ્યો, એ છેદાયું કે ભેદાયું. પણ એવું છેદાવું ભેદાવું એ ખરેખર તો બધું દ્રવ્યની પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો અવિનાશી છે, અને એ દ્રવ્ય જુદું છે, એના ફેરફાર થવા, એની જુદી જુદી દશાઓ થવી, આ બધું એ દ્રવ્યમાં રહેલા ગુણને કારણે છે. એમાં કોઈ ફેરફાર કરી શકતો નથી, હું પણ એ દ્રવ્યમાં કાંઈ ફેરફાર કરી શકતો નથી. માટે એ દ્રવ્યનું જે થાય છે તે થાય છે, એને હું માત્ર જાણું, એ સિવાય વિશેષ મારે એની સાથે કાંઈ કરવા પણ નથી. મારા જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે તો ઠીક છે, પણ એથી કાંઈ મને ફેર પડતો નથી, કેમ કે એ દ્રવ્ય સ્વયં પોતે પરિણમી અને છેદાય છે કે ભેદાય છે, અને એથી કોઈ મારી ચીજમાં ફેર પડતો નથી, હું એને કાંઈ કરતો નથી, એમ એ સર્વ પરિગ્રહને છોડે છે. દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ છે ને. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ કેવી છે? કે પરદ્રવ્ય સાથે મારે શું સંબંધ છે, અને પરદ્રવ્યનું જે કંઈ થાય છે એ સહજ એનો સ્વભાવ છે, એ પ્રમાણે થાય છે. પરદ્રવ્યની પર્યાયો થવી, એની દશા બદલાવી, એ બધું એના કારણે થાય છે. સમુદ્રમાં તરંગો ઉઠવા એ એના કારણે છે, નદીના પાણી વહી જવા એ એના કારણે થાય છે, પવન ફૂંકાવો એ એના કારણે થાય છે. એમાં હું કાંઈ કરી શકતો નથી, એ વાત સામાન્ય માણસને સમજાય છે. પણ જે ડાયો છે, બુદ્ધિશાળી છે, એ તો પછી એના ઉપરથી દાખલો બેસાડીને બધી જગ્યાએ એ સિદ્ધાંતને લગાવે છે કે જો નદીના પ્રવાહ, પવન કે સમુદ્રમાં હું કાંઈ ફેરફાર કરી શકતો નથી, તો એ જ પ્રમાણે આ બીજા બધા અન્ય દ્રવ્યો છે એમાં પણ ખરેખર તો હું કાંઈ જ ફેરફાર કરી શકતો નથી, કેમ કે એ મારાથી જુદું છે, ભિન્ન છે, અને એમાં જે કંઈ ફેરફાર થાય એને મારી સાથે કાંઈ સંબંધ નથી, એને હું કાંઈ કરતો નથી. એટલે એ પરદ્રવ્યમાં જે થવું હોય તે થાય, એથી મારે કાંઈ વિચલિત થવાની જરૂર નથી, એવી શ્રદ્ધા એને વહેલા થઈ છે. અને પછી અનુભવ થયા પછી તો એ ભિન્ન પડી ગયું છે, એવું ભેદ જ્ઞાન થયું છે કે આ બધું પરદ્રવ્ય છે, એનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે તો થાય છે, એની સાથે મારે કાંઈ સંબંધ નથી, એની સાથે મારે કાંઈ સંબંધ નથી એવું યાદ પણ કરવું પડતું નથી. જે પર છે એ તરફ લક્ષ જ જતું નથી, એ સહજ દશા છે. પોતે સ્વમાં રહ્યો છે એટલે એ સ્વ તરફ લક્ષ કરીને રહ્યો છે, ત્યારે પરદ્રવ્ય ના પરિણામો એને દેખવામાં આવે, જોવામાં આવે, જાણવામાં આવે, પણ એ બધું જ્ઞેય તરીકે જણાય એમાં એને કોઈ રાગ રૂચિ આસક્તિ થતી જ નથી. જેમ આપણે આપણી બાજુમાં પડોશી રહેતા હોય, એને ત્યાં કંઈ પણ થતું હોય, કોઈ આવે જાય, તો એ બધું આપણે જાણીએ, પણ એથી કંઈ આપણે વિચલિત થતા નથી કે એને ત્યાં કોણ આવ્યું ને કેમ આવ્યું ને શા માટે આવ્યું ને, એમાં કંઈ આપણે પડતા નથી. આપણે આપણા ઘરમાં જ રહીએ છીએ. એવી રીતે આ બધા પરદ્રવ્યમાં એ છેદાવું ભેદાવું, એની અવસ્થાઓ થવી, એ બધું થાય તો તે તરફ જ્ઞાનીને લક્ષ હોતું નથી. એને જણાય તો ભલે જણાય, એની જ્ઞાનની પર્યાયમાં એ જણાય, પણ એથી શું, એના તરફ એનું લક્ષ નથી, એમ એનો સમગ્ર પરિગ્રહ છૂટી ગયો છે. એનો એ રીતે સમગ્ર પરિગ્રહ છૂટી ગયો છે. જો જુદી જુદી રીતે આચાર્ય ભગવાન આપણને સમજાવે છે કે જ્ઞાનીને પરિગ્રહ કઈ રીતે છૂટી જાય. અગાઉ ગાથામાં એમ કહ્યું કે જો એ પરદ્રવ્યના કાર્યો હું કરવા વાળો હોઉં, એને હું રાખવા વાળો હોઉં, એ રૂપે હું થવા વાળો હોઉં, તો પછી મને એ પરદ્રવ્યનું અજીવ પણ લાગુ પડી જાય, હું તો અજીવ થઈ જઉં, એમ કરીને વાત કરી. એટલે એવું અજીવ પણ મને હોય નહીં, હું જ્ઞાતા ભગવાન આત્મા ચેતન છું, એનો જાણનારો છું, એમ કરીને વાત કરી. અને હવે આગળ વાત એ કરી કે એવો જયારે નિર્ણય થયો છે તો જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય. તો કે જ્ઞાનીને એવી દ્રષ્ટિ હોય કે પરદ્રવ્ય છેદાય ભેદાય ગમે તે થાય, છતાં પણ એથી મને કાંઈ નથી, હું તો થવા વાળી ચીજને પોતાના જ્ઞાતા દ્રષ્ટાપણામાં રહીને જાણવા વાળો છું, હું જ્ઞાતા દ્રષ્ટાપણામાં રહીને જાણવા વાળો છું, હું જ્ઞાતા દ્રષ્ટાપણામાં રહીને જાણવા વાળો છું. એટલે કે જે પરદ્રવ્યના પરિણામો થાય છે એમાં રૂચિ કરીને એમાં જોડાઈને જાણવા વાળો છું એમ નહીં, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે એને જાણવા વાળો છું. અને આમ જાણનારને નિજરા થાય છે, ધર્મ થાય છે. એટલે એને પરદ્રવ્ય છેદાવો અથવા ભેદાવો અથવા કોઈ એને લઈ જાઓ ગમે તે થાવ, પણ એ પરચીજ છે, એ મારી નથી. એને કોઈ ચોર લઈ જાય કે બીજા લઈ જાઓ, અમને શું છે, અમારી ક્યાં છે, અમને એનાથી હાનિ પણ નથી, એનાથી લાભ પણ નથી. આવી ધર્મીની દ્રષ્ટિ હોય છે, માન્યતાઓ છે. બહુ સરસ વાત છે. 257માં પાના પર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે 207મી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, આત્મા એ જ એનો પરિગ્રહ. જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, એમ 207મી ગાથામાં વાત આવી. સમ્યક દ્રષ્ટિ જીવ, ધર્મના પહેલા દરજ્જા વાળો જીવ, હજી એને ધર્મની શરૂઆત થઈ છે ને, એટલે જે પહેલા પ્રગતિએ છે મોક્ષ માર્ગના, એવો જીવ, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, એ એમ માને છે કે હું શુદ્ધ ચિદાનંદમય આત્મા છું ને મારો આત્મા જ મારો પરિગ્રહ છે. અહીંયા કહે છે કે હું પરદ્રવ્યને નહીં પરિગ્રહું. આ લાખો કરોડની સાહેબી કે આ ભક્તિ આદિનો જે રાગ, એ બધું જે પર છે, તે મારી ચીજ નથી અને એને મારી ચીજ નહીં માનું, એ ભક્તિ આદિનો જે રાગ છે એ પણ મારી ચીજ નથી અને એને હું મારી ચીજ નહીં માનું, એમ કે છે. એટલે કોઈએ પ્રશ્ન કરે કે તો આ દયાદાન ભક્તિ આદિનો રાગ છે ને, એને પણ એવો રાગ તો થાય છે ને. ગુરુદેવ કહે છે કે આ હોય, ભલે હો, અશુભથી બચવા એવો અસ્થિરતાનો રાગ આવે છે. સમ્યક દ્રષ્ટિને એ રાગ છે, એ અસ્થિરતાનો રાગ છે. એટલે અસ્થિરતા એટલે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી, પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી, ત્યારે એ ચારિત્ર મોહનીય કર્મના ઉદયનું લક્ષ કરીને એને એવો રાગ થાય છે, એવો સ્વભાવ થાય છે. પણ એને એ પોતાનું સ્વરૂપ માનતો નથી, પોતાનો સ્વભાવ માનતો નથી, એને એ પોતાનો પરિગ્રહ માનતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે અશુભથી બચવા એવો અસ્થિરતાનો રાગ આવે છે, પણ તેને હું નહીં પરિગ્રહું, તે મારી ચીજ છે એમ નહીં માનું. કેમ? તો કહે છે કે કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી અને હું પરદ્રવ્યનો સ્વામી નથી. આ દયા દાન ભક્તિ આદિના વિકલ્પ મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી, આવી સમ્યક દ્રષ્ટિની માન્યતા છે. આગળ પણ કહે છે 258માં પાના ઉપર, અહીં કહે છે પરદ્રવ્ય મારું સ્વ નથી ને પરદ્રવ્યનો હું સ્વામી નથી. શરીરનો હું સ્વામી નથી, મનનો હું સ્વામી નથી, વાણીનો હું સ્વામી નથી, ઇન્દ્રિયોનો હું સ્વામી નથી, વળી આ મકાનનો હું સ્વામી નથી, પત્નીનો હું સ્વામી નથી ને પુત્રનો હું સ્વામી નથી, પિતા નથી. ગજબની વાત છે ભાઈ, હું કોઈનો સ્વામી નથી. કેવી વાત, અદભુત વાત કરી દીધી છે. જેને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે ને એને આ સહજ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારું તત્વ તો પરથી ભિન્ન છે ને પ્રભુ, શું તું આત્મા અને શરીર અને આત્મા અને રાગ એને ભેળસેળ કરીને જાણે છે? એ બધું ભેળસેળ થઈ જાય છે એમ માને છે? એમ બિલકુલ નથી, એમાં કોઈ ભેળસેળ નથી. આત્મા શરીર રાગ એ બધામાં કાંઈ ભેળસેળ નથી. ભગવાન આત્મા તો શરીર અને રાગથી જુદો જ છે. એ તો અજ્ઞાનીએ એમ માની રાખ્યું છે કે શરીર અને આત્મા ભેગા, અને શરીરના કાર્યો આત્મા કરે ને આત્મા હોય ત્યાં સુધી શરીર કાર્ય કરે ને, આ બધી જે માન્યતા જે છે એ અજ્ઞાનીની છે. અજ્ઞાનીએ એવું માની રાખ્યું છે કે હું શુભાશુભ ભાવે પરિણમું છું, આ શુભભાવ છે તે મારો છે, હું રાગરૂપ છું ને હું શરીર રૂપે છું ને. પણ એ બધી માન્યતા એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની છે ને. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે, એને લીધે તો ભવના ભ્રમણ થાય છે. એટલે એ માન્યતા એ મહાપાપ છે. કેમ કે પર ચીજ આત્મામાં કેવી રીતે ભળે, પહેલી વાત તો એ વિચારવા જેવી છે કે આ બધું પર જુદું એ આત્મામાં ભળે કેવી રીતે? જીવ દ્રવ્ય જુદું છે, ત્રિકાળ શુદ્ધ છે તો શુદ્ધ જ રહે. નાયક પ્રભુ આત્મા તો સદા નાયકપણે જ રહ્યો છે, એ એના ગુણ પ્રમાણે એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવને એ ધારીને રહ્યો છે, જો આ રાગ એમાં ભળે કે આ જળ એવું ભૂતગળ એમાં ભળે તો પછી એનું એવું સ્વરૂપ રહે જ નહીં, એનો સ્વભાવ પણ એવો રહે નહીં. એ અનાદિનો ત્રિકાળ નાયક પણ રહ્યો છે કઈ રીતે? એમાં કોઈ ભેળસેળ નથી. અનાદિ અનંત પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ નાયક 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 પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા છે. એવા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્માના અસ્તિત્વમાં ક્યાંય રાગ નથી કે ક્યાંય આ જડ એવું શરીર નથી. પછી એનો સ્વામી કેવી રીતે થાય? એટલે કહે છે કે પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે. પરદ્રવ્ય એ જ પરદ્રવ્યનો સ્વામી છે, હું એનો સ્વામી નથી. શરીરનું સ્વ શરીર છે અને શરીર જ શરીરનો સ્વામી. લક્ષ્મીનું સ્વ લક્ષ્મી છે અને લક્ષ્મી જ એનો સ્વામી. રાગનું સ્વ રાગ જ છે અને રાગ જ રાગનો સ્વામી છે. હું એનો સ્વામી નથી, હું ભગવાન આત્મા નાયક છું. મારું સ્વ મારું છે અને એ હું જે સ્વ છે તેનો સ્વામી છું. આગળ 259માં પાના ઉપર કહે છે કે હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું એમ હું જાણું છું. પહેલા કહ્યું કે પરદ્રવ્ય મારું સ્વ નથી, એટલે એ નાસ્તિથી વાત કરી. અને હવે અસ્તિથી વાત કરે છે કે હું જ મારું સ્વ છું. આ અસ્થિ ને નાસ્તિ બંને થયા અને આ રીતે આ અનેકાંત સિદ્ધ થયું. હું છું અને પરપણે હું છું એમ બે રીતે માન્યતા કરીએ તો એ કઈ અનેકાંત નથી થતું. હું પણે પણ છું ને હું પરપણે પણ છું એવું અનેકાંત નથી. હું પણે છું પણ પરપણે નથી એમ અનેકાંત છે. હું સ્વપણે છું પણ હું પરદ્રવ્યપણે નથી એમ અનેકાંત છે. કઈ એમ નથી કે હું સ્વપણે પણ છું, ચેતનપણે પણ છું અને હું પરદ્રવ્ય એટલે રાગાદી ભાવપણે પણ છું એવું કઈ અનેકાંત નથી. એ અનેકાંત તો મિથ્યાદ્રષ્ટિનું અનેકાંત છે. અહીં તો ચોખ્ખી વાત છે, સ્પષ્ટ વાત છે કે હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું અને પરનું સ્વામી છે. પરદ્રવ્ય છે તે પરનું સ્વામી છે, એનો સ્વામી પર છે અને એમ હું જાણું છું. જ્ઞાની એમ જાણે છે કે હું મારું સ્વ છું અને પરનું સ્વ છે, પર મારું સ્વ નથી હું પરનો નથી. આ વ્યવહાર રત્નત્રયનો સ્વામી વ્યવહાર રત્નત્રય છે, શુભભાવનો સ્વામી શુભભાવ છે, એનો પણ હું સ્વામી નથી, એ મારું સ્વ નહીં. વ્યવહાર રત્નત્રય એ શુભભાવ, એનો સ્વામી પણ વ્યવહાર રત્નત્રય જ છે, એટલે કે શુભભાવ છે તે જ એનો સ્વામી છે, એનો સ્વામી હું નહીં. કેમ કે મારા સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે હું એવા શુભભાવનો સ્વામી થાઉં, એ મારું સ્વ નથી. બહુ સ્પષ્ટ કરી દીધું. આગળ અહીંયા 259માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હું જ મારો સ્વામી છું એમ જાણું છું, એટલે કે જ્ઞાન કરું છું. હું જાણું છું એમ કહ્યું ને, હું જ મારો સ્વામી છું ઇતિ જાણામી, એટલે કે એમ હું જાણું છું. એમ જાણું છું એટલે અનુભવ સહિત જાણું છું, એટલે એમ હું જ્ઞાન કરું છું એમ કહે છે. હું મારો છું એમ હું જાણું છું, અને પર પરનું છે એમ પણ જાણું છું. બસ હું તો જાણું જ છું, હું તો માત્ર જ્ઞાતા જ છું. આવી જાણપણાની જ ક્રિયામાં જ્યારે જીવ રહે છે ત્યારે તેને કર્મની નિદ્રા થાય છે, અને ત્યારે એને એ તપ કહેવામાં આવે છે, એ તપશ્ચર્યા છે. તપથી નિદ્રા થાય તો કેવા તપથી નિદ્રા થાય છે? તો કે ધ્રુવ તરફ ઢળી અને સ્વરૂપમાં એકાગ્રતા રૂપ જે તપ કરે છે એને કર્મની નિદ્રા થાય છે, અને એવા તપમાં જે નિર્મળ પર્યાય થાય છે એના પરિણામ છે. એ સિવાય પરના લક્ષ્ય જે પર્યાય થાય છે એ કાંઈ એના પરિણામ નથી. એને ઉપચારથી એના પરિણામ ભલે કહીએ, પણ ખરેખર એ એના પરિણામ નથી. એનો સ્વભાવ શુદ્ધ છે, એટલે એના પરિણામ પણ નિર્મળ થાય છે, અને એવા નિર્મળ પરિણામ જ્યારે થાય ત્યારે તપ કહેવાય. નિર્મળ પરિણામ થાય નહીં અને તપ થાય છે એમ કહેવું એ યોગ્ય નથી. શુભભાવ દ્વારા નિર્મળ પરિણામ ન થાય, એમાં તો આશ્રવ થાય, પુણ્યબંધના પરિણામ થાય, અને એવા પુણ્યબંધના પરિણામને તપ કહેવાય નહીં, કેમ કે એ વખતે નિદ્રા થતી નથી, એ વખતે તો બંધ પડે છે. ઉપવાસ કરવાથી નિદ્રા થાય છે એમ નથી. ઉપવાસ એટલે ઉપરમાં વાસ, ઉપવાસનો અર્થ ખોરાક ન લેવો એવો નથી થતો. ખોરાક ન લેવાથી સાચા અર્થમાં નિદ્રા થતી નથી, પણ જેને ઉપરમાં વાસ એટલે સ્વમાં વાસ છે, પોતાના સ્વરૂપમાં વાસ છે, જેને સંવર છે, એને એ વખતે બહારમાં ખોરાક ન લેવાના પરિણામ થાય છે તો થાય છે. પોતે પોતાના સ્વમાં સ્વરૂપમાં સ્થિરતા એકતા કરીને રહ્યો છે એ વખતે એને આહાર લેવાનો થતો નથી, એમ એને ઉપરમાં વાસ છે. એટલે ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવમાં રહ્યો છે, સ્વમાં રહ્યો છે, અને એ વખતે સહજ રીતે જ બહારમાં આહાર ન લેવાના પરિણામ છે, ત્યારે એને સ્વના લક્ષે પોતે રહ્યો છે માટે નિદ્રા થાય છે. એમ નથી કે આહાર ન લીધો માટે નિદ્રા થઈ, કેમ કે આહાર એ જુદી વસ્તુ છે, અને આહાર શરીરમાં જાય છે એ શરીર પણ જુદી વસ્તુ છે. એ બંને જળ પદાર્થો છે, એમનો સંયોગ થવો કે ન થવો એથી કાંઈ આત્માને નિદ્રા થાય એમ બને નહીં. એટલે એ પરપદાર્થના પરિણામ એ વખતે એવા જ હોય છે, એવું જ નિમિત્ત હોય છે. જ્યારે એ ઉપરમાં વાસ કરે છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને આખો દિવસ રહી જાય છે, ત્યારે સામે એવું જ નિમિત્ત હોય છે કે એને આહાર લેવાનું થાય નહીં, આહારના રજકણો શરીર સાથે સંયોગ પામે નહીં. પણ એ શરીર સાથે આહારના રજકણોનો સંયોગ ન થવો, એટલે કે એક પૂતગળનો બીજા પૂતગળ સાથેનો સંયોગ, એની સાથે સંયોગમાં ન આવવું, એથી કાંઈ આ ચેતન ભગવાન આત્માને કંઈ લાભ થાય એ માન્યતા બિલકુલ ખોટી છે. ભગવાન આત્માને નિર્જરા થાય છે એ તો એટલા માટે થાય છે કે પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે, માટે કર્મની નિર્જરા થાય છે, કેમ કે એ સ્વભાવમાં જ રહ્યો છે, અને સ્વભાવમાં રહ્યો છે એટલે એને આશ્રવ થતા નથી, નવા કર્મનો બંધ થતો નથી, અને જે સમયે સમયે કર્મ ઉદયમાં આવે છે એ ખરી જાય છે, એટલે આમ એને સંવર સહિતની નિર્જરા છે. એટલે બહારમાં એવું દેખાય છે કે ઉપવાસ કરે છે ત્યારે એને નિદ્રા થાય છે અને એમ તપ દ્વારા નિદ્રા થાય છે. પણ ખરેખર શું છે, તપનું સાચું સ્વરૂપ શું છે એ સમજવું જોઈએ. આ ગાથાના ભાવાર્થ ઉપર ના પ્રવચનમાં અહીંયા વાત કરે છે. જો ભાવાર્થમાં માત્ર એક લીટી અહીંયા કહી છે કે જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા સુધરવાનો હર્ષ વિષાદ હોતો નથી. એનું જે થવું હોય તે થાય, પરદ્રવ્યનું કે એના કારણે થાય છે. અને આમે ખરેખર એ પરદ્રવ્યને બગડતું હોય તો હું કાંઈ સુધારી શકતો નથી અને સુધરતું હોય તો હું કાંઈ બગાડી શકતો નથી, એ વાત જ્ઞાનીને બરાબર સમજાઈ ગઈ છે, અનુભવ સહિત છે. એટલે એમાં એને કાંઈ બગાડવા સુધારવાનો વિકલ્પ પણ આવતો નથી, કેમ કે એને બગાડી સુધારી શકતો નથી. એટલે એ સુધરતું હોય તો બગાડવાનો કે બગડતું હોય તો સુધારવાનો એવો એ પ્રયત્ન કરે એમ બને જ નહીં. પરદ્રવ્યો બગડે સુધરે તો એ એના કારણે સુધરે કે બગડે, જે થવું તે થાય, એમાં જ્ઞાનીને શું. આ બહુ સરળતાપૂર્વક સમજાય એવું છે. જ્ઞાનીને પરદ્રવ્યો જે કંઈ થાય છે એમાં હર્ષ વિષાદ હોતો નથી. કેમ નથી હોતો? કેમ કે એ જાણે છે કે પરદ્રવ્યના પરિણામ એના કારણે થાય છે ને, એમાં મારું કાંઈ કરવા પણ છે જ નહીં, એટલે એને હર્ષ વિષાદ થતો નથી. જો એમાં એ કાંઈ કરી શકતો હોત અને જો એ ન કરતો હોય અને પ્રમાદવશ રહેતો હોય તો આપણે એમ કહીએ કે ના, જ્ઞાની આ બરાબર નથી કરતો. પણ એવું છે નહીં. કઈ જ્ઞાની એ પરદ્રવ્યની અંદર જે ફેરફાર થઈ રહ્યા છે એને બગડતા હોય તો સુધારી શકે એમ તો બિલકુલ છે જ નહીં. શિકાગોમાં આ વખતે પરીક્ષણ વખતે એક બહેને પ્રશ્ન કર્યો હતો કે તીર્થંકર ભગવાન આ બધું જાણે, બધાને જાણે, જગત આખાની બધા પદાર્થોની ત્રણેય કાળની પર્યાયને જાણે, તો પણ પછી ભગવાન આ કોઈક ઉપર કોઈક એવા ઉપસર્ગ કરતું હોય, કોઈ કોઈકને દુઃખ પહોંચાડતું હોય, કોઈ કોઈને ખોટી રીતે મારતું હોય, કરતું હોય, હેરાન કરતું હોય, તો એમાં ભગવાન કેમ સહાય ન કરે? ભગવાનનો ભક્ત હોય અને એને જ કોઈક બીજો મારતો હોય તો ભગવાન એને કેમ સહાય ન કરે? ભગવાન તો બધું જાણતા હોય છે અને એનું એ થવાનું હોય તો ભગવાન કેમ એને રોકે નહીં? આવો કોઈએ પ્રશ્ન કર્યો. મેં કહ્યું ભગવાન જાણે, ભગવાન કાંઈ કરી શકતા નથી. ભગવાન ત્રિકાળ જ્ઞાયક છે, પહેલા પણ જ્ઞાયક જ હતા, શુદ્ધ સ્વભાવી જ હતા, પણ એને હવે પર્યાયમાં પ્રગટ કર્યું છે એટલે પોતે પોતાના આત્મામાં સ્થિર થયા છે. જગત આખાની બધી પર્યાયોને એ જાણે છે તો જાણે છે, પણ એથી કરીને એ કાંઈ બધાનું કાંઈ કરી શકે એમ નથી. એ જાણે છે, માત્ર એનું જ્ઞાન કરે છે, પણ એ જગતના પદાર્થોની પર્યાયોને એ બદલે એમ નથી. તીર્થંકર ભગવાન પણ એ કોઈક દ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરવા માટે સમર્થ નથી, તો પછી બીજાની તો શું વાત કરવી? એટલે કોઈ કોઈ પદાર્થની પર્યાયને બદલી શકે એમ છે જ નહીં. એટલે જ્ઞાનીને પણ આ વાત, સમ્યક દ્રષ્ટિને પણ આ વાત સમજાય છે કે ભાઈ પરદ્રવ્યો બગડે છે તો હું સુધારી શકતો નથી, એનું બગડવું સુધરવું એ એના કારણે છે, એમાં મને શા માટે હર્ષ કે વિષાદ થાય? અને જો મને હર્ષ કે વિષાદ થાય છે તો એનો અર્થ એ છે કે મને એમાં રાગ છે, મારી દ્રષ્ટિ ખોટી છે, મારી માન્યતા ઊંધી છે. એટલે સમ્યક દ્રષ્ટિને તો આવી ઊંધી ખોટી માન્યતા હોય નહીં, વિપરીત શ્રદ્ધા હોય નહીં. એટલે જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા સુધરવામાં હર્ષ કે વિષાદ હોતો નથી, કેમ કે એ કરી શકતો જ નથી. ઉપચારથી એમ કહીએ કે કોઈ જીવ ને બચાવવાનો ભાવ આવે તો પણ એ સુભાવ છે, અને એવો ભાવ આવે, એવો ભાવ આવ્યા વિના પણ રહેતો નથી. એમ નથી કે નથી આવતો. નાની સમ્યક દ્રષ્ટિ સાધક જીવને જ્યાં સુધી પૂર્ણ દશાને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી હજી એને પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે અને પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ, એટલે બહારમાં હોય છે ત્યારે ક્યારેક આવા પ્રસંગે એને પણ એવા સુભાવ આવે છે, દયાનો ભાવ પણ આવે છે. પણ એને એમાં એમ માન્યતા નથી કે હું બચાવી શકું છું કે બચાવું છું, કે એવું કરતા પણ નથી રહેતું. એ બચાવી લે છે તો પણ એ જાણે છે કે એ મેં બચાવ્યો છે એમ નથી. જીવને બચાવ્યો તો એ કંઈ પોતે બચાવ્યો છે એમ એને ક્યારેય માન્યતા હોતી નથી. જીવ તો એના કારણે બચ્યો છે. એ જીવને હજી આયુષ્ય હતું, એને હજી અહીંયા આયુષ્ય છે તો બચ્યો છે. એનું આયુષ્ય પૂરું થયું હોત તો કોણ એને બચાવવાનું હતું? એટલે દરેક જીવ તમારી આસપાસમાં છે, એ બધા પોતાના પુણ્ય અને પાપ પ્રમાણે એવા ફળને પામે છે એમાં આપણે કાંઈ કરી શકતા નથી. આપણને કરુણા થાય, અનુકંપાનો ભાવ આવે, પણ એને આપણે સમજવું જોઈએ કે એ માત્ર શુભભાવ છે અને એવા શુભભાવ દ્વારા ખરેખર મને કાંઈ ફાયદો થતો નથી, એનાથી પુણ્યનો બંધ થાય છે, એથી કાંઈ ધર્મ થતો નથી. પણ એવો શુભભાવ આવે 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 ને આવે, જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એવો શુભભાવ જ હોય, અશુભભાવ ન હોય, અશુભભાવ ન હોય. એટલે જ્ઞાનીને પરદ્રવ્યમાં કાંઈ રૂચિ નથી. એટલા માટે રૂચિ નથી કે એનું એ કાંઈ કરી શકતો નથી, અને બીજું એ એનાથી જુદું છે, ભિન્ન છે, અને ત્રીજી વાત કે પરદ્રવ્યના પરિણામ પરદ્રવ્યને કારણે થાય છે, પરદ્રવ્યનો સ્વામી પરદ્રવ્ય છે. આ વાત છે. એટલે જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા સુધરવાનો હર્ષ વિષાદ હોતો નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. ગુરુદેવ આના ઉપર સમજાવે છે 260માં પાના ઉપર કે જેને આત્મજ્ઞાન થયું છે તે સમ્યક દ્રષ્ટિ ધર્મી જ્ઞાની છે એમ વાત છે. આવા જ્ઞાનીને પર વસ્તુના બગડવા સુધરવાનો હરખશો હોતો નથી. તેને કમજોરીથી રાગ આવે છે ખરો, શુભભાવ આવે છે ખરો, પણ તે અસ્થિરતાનો દોષ છે. પર વસ્તુ, શરીર, મન, વાણી, ધન, સંપત્તિ ઇત્યાદિ જે પર પદાર્થ છે એ એનું જ્ઞેય છે, એટલે એ પર જ્ઞેય છે. અને તેના બગડવાથી દ્વેષ થવો કે તેના સુધરવાથી રાગ થવો એવું જ્ઞાનીને છે નહીં. જ્ઞાનીને પોતાની પર્યાયમાં નબળાઈથી રાગ દ્વેષ થાય છે તે દોષ છે એમ જાણે છે, પણ પર વસ્તુના બગડવા સુધરવાથી તેને હરખ શોક થાય છે એમ નથી. જે ચીજ પોતાની નથી તેના બગડવા સુધરવાથી જ્ઞાનીને હરખશોક કેમ થાય? પર વસ્તુના બગડવા સુધરવામાં જ્ઞાનીને કાંઈ નથી, હરખ પણ નથી અને શોક પણ નથી. કોઈએ પ્રશ્ન કર્યો, પણ જ્ઞાનીને પણ રાગ દ્વેષ તો થાય તો છે ને, સમ્યક દ્રષ્ટિને આર્ધ ધ્યાન પણ થાય છે ને, રૌદ્ર ધ્યાન પણ થાય છે ને, એનું શું? ગુરુદેવ કહે છે કે ભાઈ, તે પોતાની કમજોરીના કારણે થાય છે. પુરુષાર્થમાં હજી એટલી કમજોરી છે, પણ એ કાંઈ પર વસ્તુના બગડવા કે સુધરવાને કારણે એને રાગ કે દ્વેષ થાય છે એમ બિલકુલ નથી. એ જ્ઞાનીની પોતાની પુરુષાર્થની કમજોરીથી થાય છે. એ કાંઈ પેલી પર વસ્તુ બગડી સુધરી માટે અહીંયા એને એમ થયું છે એમ નથી. આ વાતને બરાબર સમજવાની છે ને બેસાડવાની છે. એ વખતે જો એ પોતે પોતાના પુરુષાર્થની ઉગ્રતા કરીને સ્વરૂપમાં રહ્યો હોત તો એને એવો શુભ ભાવ આવત જ નહીં. પણ એવો પુરુષાર્થ નથી થતો અને બહારમાં રહ્યો છે, એટલે પરનું લક્ષ થતા એને એવો શુભ ભાવ થાય છે. એટલે પોતાની કમજોરી છે માટે એ શુભ ભાવ થયો, એ પરમાં કંઈ ફેરફાર થયો માટે એને એવા આર્ધ ધ્યાન કે રૌદ્ર ધ્યાન થયા છે એમ નથી. પણ પોતાની કમજોરીને કારણે, પર વસ્તુના બગડવાને સુધરવાને કારણે એમ નહીં, પણ પોતાની કમજોરીના કારણે જ્ઞાનીને એવા શુભાશુભ ભાવ થવા, આર્ધ ધ્યાન કે રૌદ્ર ધ્યાન થવું એવું હોય છે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય પણ અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખાંત ચરી દિન રાત.